સરળ તારા વહેતા પાણીમાં આજે મિત્રો જોઈશું 35મું પ્રકરણ, જેનું નામ છે પ્રેરણા મૂર્તિ. પિનાકી નિશાળે ગયો હતો. રસ્તાના ઝીણા પીંખાળા જંતુઓનો ઝુમખો હો તેવો આ વિચાર તેના મને વિચારતો રહ્યો. વહુ એ શબ્દનો ઉચ્ચાર પણ એને ખરાબ લાગ્યો. એના આખા શરીરની ચામડી પર ખાજવડીની પાંદ જોઈ મથડ્યા ચેન પડતો જ નહોતો. વર્ગમાં સવાલો પૂછાય તેના જવાબો આપવામાં પણ પિનાકીને ફાયું નહીં. પરણવું અને વહુ લાવી, આંબાના નાનકડા રોપની ડાળીઓ કોઈ બનાવટી કેરી લટકાવે તો કેવું વિચિત્ર લાગે, કેવું કૃત્રિમ, બેડોળને બેહુદું. વહુનો વિચાર આ 17 વર્ષના જુવાનને એટલો નામોનાશબ નાગ્યો, આ મશ્કરી એને ગમે નહીં. સાંજે ક્રિકેટની રમતમાં એ દાજે ભર્યો રમ્યો. બેટને પ્રત્યેક ફટકે વહુના વિચારને જોડતો હતો. પસીનાના પાણી વાટે જાણે બદનના પ્રત્યેક બાકવારામાંથી વહુને તેણે નીચોવી નાખી. આટલી બધી તકલીફ એને શા માટે લેવી પડી? 17 વર્ષના કિશોરને અંદરને અંતરે વહુની વાત જોર કરીને કેમ પેસી ગઈ? કારણ કે પિનાકીનું હૃદય આટલી કાચી ઉંમરે પણ સાફ નહોતું. કૂંપળોની ટીસી જેવું કપટહીને એનું મન નહોતું. દેવુબાને તાજેતરમાં જોઈ મળી આવ્યો હતો, દીપડાને પશુની ગંધ આવે તેમ તેને કોઈ એક માદક સોડમ તલસાવતી હતી. 17 વર્ષનો કિશોર 20મી સદીના ચડતા પહોરની દુનિયામાં વિહરતો કિશોર, વેદકાળના તપોવનોને સામની રૂચાઓથી ઘોષિત કરતો, વિકારી ભાવને કડકડતી ટાઢના તારા સ્નાનમાં ગંગા પ્રવાહી વિસર્જન દેતો, બ્રહ્મચારી બટુકતો થોડો જોઈ શકે છે. ત્યાં તો ગંગાના વહેણ રાજકોટ મુકામે જ વહેતા થયા. બારવટો જગાડનારી એ જોગણનો, રૂખડ શેઠની રાંડનો, ભાણાભાઈની મામીનો મુકદ્દમા મંડાયો. અદાલતમાં જવા માટે પિનાકીએ નિશાળનો વરકો છોડ્યા. અદાલતમાં ઓરડો ઠાંસો ઠાંસ દીઠો. પ્રથમવાર જોતા તો પિનાકીને ભ્રાંતિ થઈ કે આ તે શું સોરઠની મૂછોનું પ્રદર્શન છે? દાઢી મૂછના ત્યાં કંઈક કાતરા હતા, કંઈક થોભિયા, કંઈક વળી મીછીની પૂંછડી જા આંકડા વાળેલી મૂછો હતી. કેટલીક મૂછોના જાણે ત્યાં વાળને બાંધવાના દોરડા ભણ્યા. કેટલાક હોઠો ઉપર ખિસકોલીની કાબરી પૂંછડીઓ જાણે કે કાપીને ગુંદરપતી ચોંટાડી હતી. કેટલાક જાણે કે લોઢાના લાંબા સોયા હતા. કેટલાક બુઢ્ઢાઓએ પોતાની સફેદ લાંબી મચ્છરના છેડા મરોડીને જાણે કે ગાલ સાથે રૂપાના ચડદા ચડ્યા હતા. કેટલીક દાઢીઓ ત્યાં પંખીને માળા કરવા જેવી હતી. કેટલીક ઓળેલી સેંથા પડેલી હતી. કેટલીક પડતર ખેતરો જેવી હતી. ગીર કાંઠાનો સોરઠ અદાલતમાં આ રીતે રજૂ થયો હતો. ફાંદાળા ફોજદારો નાક ઉપર ભાંગેલી દાંડલીના ગામથી ચશ્મા ચડાવીને મેલા કાગળિયા વાંચતા હતા. ગામડાના ગાભરા લોકોનું એક એક ટોળું વાળીને ડાગિયા બુલડોગ જેવા લાગતા અમલદારો સાક્ષી પુરાવાની સજાવટ કરતા હતા. જુદા જુદા ટોળા વચ્ચેથી એ ફોજદારો, જમાદારો ને મુખી પટેલોના ચોખ્ખા બોલ ઉઠતા, જો પાંચિયા, તારે કહેવું કે ભાણગઢની ડાકાઈટીમાં ભેળી હતી તે આજ રાંડ છે. પણ ગામડીઓ પોપટ પટાવેલું પડતા અચકાતો હતો. સાહેબ, ઈ બાઈએ તો તેદુની લૂંટ બંધ પડાવી હતી તેમ. અરે બોદરા, અમલદારના શબ્દો એની ફાંદમાંથી ભીંસાઈને નીકળતા હતા. તારો ડા પણ તારી પાસે જ રાખ ને હું કહું છું તેમ જ બોલજે. એની માસે ગીરના 5-6 માલધારીઓ છે સાહેબ, એ અમને જંપવા નહીં આવે. ઠીક, ત્યારે બોલીશ માં એ પછી જોઈ લેજા બેટા મારા. એ તો અમલદાર જે બે આંખો બતાવતો હતો એ આંખોમાં ગુપ્ત વાંચનાનો અગ્નિ હતો. ઊનની લવડીઓ વઢે ગામડીયન સ્ત્રીઓ, બુઢીઓ ને તરુણીઓ અમલદારોની પાસે ગવાહીનું પણ તરપણતી હતી. ગામડાના ઊભા પાકે તરસ્યા સુકાતા છોડીને ખેડૂતો એ પુરાવા આપવા હાજર થયા હતા. આગલી પાછલી અદાવતોના લેણા દેણા જેની જોડે ચોખ્ખા કરવાના હતા તે તમામ લોકોને લખમણ બારવટીયાની ડાકૈટીઓમાં સંડોવનારી શાહેદીઓ થોબિયાધારીઓએ રચી રાખી હતી. અદાલતની પરસાળમાં તેમજ જોગાનમાં સેંકડો મોઢા ગંભીર, ભય વિહોળ અને સૂન મૂન હતા. કોઈ કોઈ પ્રશ્ન કરતા કે કેટલા દડા અહીં બાંધશે, કોઈ ભલી અમલદારોને કર કરતા કે એ મહેરબાન તમારે પગે પાઘડી ઉતારો, મને ઘેર જવા દો, મારા ઢોરો મારા ઢોરા રઝળતા રાખીને આવ્યો છું. કોઈ કગાડાર કરતા કે ગોળ ને દાળિયા ફાકી ફાકીને કેટલાક દિવસ ખેંચાશે, એમાંય રોજના બે આના ભાંગવા પડે છે. એ પાછા અમલદારોના સીધા પણ આપને દાખવાના ને. આ કરતા કોર્ટું હમોળી જ નહોતી, એ દાડા શા ખોટા હતા. બારવટીયાની સામે પણ લોક જીવતું પોતાના બળ જોડતી નિકળ સમાધાની કરી લેતું. આ કોર્ટું વાળી હાલાકી તો નહોતી. ભળો બોલ રૂડ્યા, કોઈ ઘા મળે છે તો ડફ દઈને હાથ કડી પહેરાવી જેલખાનામાં ગાલી દે, અહીં હારાનું ઘર નથી, સમજો. કઈ બાબત બોલવાથી કે કરવાથી કેદ મળે છે તેના આ બધા ખ્યાલો વિસ્મયકારી હતા. છતાં એક વાત તો ચોખ્ખી હતી, આ ગામડિયાઓ ઇન્સાફની વેટ પકડી અણેલા કમારો હતા. આ દુનિયામાં તેઓ ભૂલા પડ્યા હતા, તેમના રસ્તા જુદા હતા, તેમનો જગત છેટે પડી ગયું હતું. તેમને પીરસાતો ન્યાયનો ભોજનથાળ તેમને માટે ઝેર સમાન હતો. ને જે વાત 2000 રૂપિયાનો દરમાયો ખાનાર ગોરા જ્યુડિશિયલ અસિસ્ટન્ટને નહોતી સૂજી, 17 વર્ષના છોકરા પિનાકીના મગજ વચ્ચે એક જ મામલો જોતા ઉગી નીકળી. તેણે વિચાર્યું, શા માટે આ કેસ અહીં ચલાવાય છે? એ ગામડાઓમાં ક્યાંક વચગાળાના સ્થળમાં અદાલત ન બેસાડી શકત? સેંકડો ઉદ્યમી લોકોને એના ધંધા રજાડતા મુકાવી અહીં તેડાવ્યા? તે કરતા 5 ન્યાય કરનારા ત્યાં ગયા હોત તો? એકાએક ગણગણાટ અટકી ગયો. તમામ આંખો દરવાજા પર દોડી. પોલીસોને સંગીનો ઝબૂકી ઝંઝીર બાંધ્યા. બાધા મોવાળા ગામડિયાઓની જોડે એક ઓળખ ચાલતી હતી. તેમની પછવાડે 15 પહેરગીરોના કાળા ચમકતા તોતિંગ બૂટ કોર્ટના પથ્થરોને તાલબંધ ચગતતા ચાલ્યા આવતા હતા. જોનારાઓ જોઈ રહ્યા અને ઘડી પર બોલાવવામાં પડી ગયા કે આ પોલીસની પેદલ ટુકડી પેલી બાઈનો જાપતો રાખતી હતી કે એના મલાજો સાચવતી હતી, એવી ભ્રમણા સકારણ હતી. ઔરતનો કદાવર દેહ દેવ મંદિરે સંચરતી કોઈ રાજવણને ઝાંકી પડતો હતો. એના મોઢા ઉપર એની ગતિમાં, પ્રત્યેક પગલામાં, નજરમાં, ડોલનમાં વાણી હતી મૂંગા અભયની. અભયનો એ નાટક નહોતી કરતી, જેવી હતી તેવી એ ચાલી આવતી હતી. એના મોં પર ગમગીનીએ જાણે માળો ગૂંથ્યો હતો. મેલું ભગવું એના માથાના ઘાટા કેશ જૂથને અદબમાં રાખતું હતું. હાથ એના એવી તોલદાર રીતિથી ઝૂલતા હતા જાણે અત્યારે પણ એના પંજામાં બંદૂકો હિંચતી હોય તેવો વહેમ આવે. કેટલાય પિછાનદાર ચહેરાને પકડતી એની આંખો ટોળામાં આંટો લઈ ગઈ. એની ઓળખાણમાં ન આવવામાં જ સાર સમજવા ગામડિયા નજર સરકાવી જતા હતા. એની મીટ જોડે મીટ મિલાવવા ત્યાં કોઈ જ હતું. સાંકડી પરસાળમાં ગીરદીની વચ્ચે કીડી રચાઈ ગઈ. એ કીડી વચ્ચે આ બાઈક ચાલતી ત્યાં એક બાજુથી પિનાકી સંચારના પૂતળા પેટે ઉઠ્યો અને બોલ્યો, મામી. કોણ? ભાઈ ઉઠનારે સામે જોયું. ઓળખ્યો? અરે કોણ, ભાણાભાઈ, જે ગજાળાની બાપ, આવડા મોટા ક્યારોક ના થઈ ગયા? હાદે બદલી ગયો, ખમા તમને. એમ કરતી તો નિરાતે ઓવરણા લેવા ગઈ. પોલીસના નાયકની મંજોળનો પાર ન રહ્યો. ધીરેથી કહી રહ્યો, નહીં 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 ભાઈ, બન નહીં, ભણાભાઈ અહીં નહીં. નાયક એકને બારવટિયાણી જાણી સન્માનતો હતો તો બીજાને પોતાના જમવા મર્દ અમલદાર મૈપતરામભાઈના ભાણે તરીકે રમાડી ચૂક્યો હતો. થોડીક વાર ભાઈ, થોડીક જ વાર. ઓરતે હસતે હસતે પિનાકીની ગરદન ઉપર હાથ ફેરવ્યો અને નાયકને સમજાવ્યું, આ મારો બચ્ચો છે, ઘણે વર્ષે જોયો. બોલતા બોલતા તો એની આંખો તો ગંભીર ને ગંભીર રહી, પણ પિનાકીની તો બચ્ચો શબ્દે ઓરાળી નાખ્યો. મામીના હાથનું અમી એની ગરદનમાં પ્રવેશીને રગે રગે ઉતર્યું. મામીને પિનાકીએ પડખો પડખ નિહાળ્યા. એક વખત નીલ રંગે રૂપને માથે દાજો પડી ગઈ હતી. ભર્યા ભર્યા જોવનમાં જનોન અને જયમતના હળ ખેડાયા હતા. મામીની કુખ નહોતી ફાટી, તે છતાંય મામી માતા થવાની યોગ્ય શોભા મેળવી ચૂક્યા હતા. તમાશો વધી ગયો. ગામડિયા ખડા થઈ ગયા. ઉજળિયાત કોમનો આ સોહામનો કુમાર ક્યાં સકપણે દાવે બાર વટિયાણીને મામી કહી બોલાવી રહ્યા છે? કેમ નેત્રો નિર્જરાવે છે? શી ખોવાયેલી વસ્તુ ગોતી રહ્યો છે? એ મોની કરચરીઓમાંથી સમસ્યાઓ થઈ પડી. અદાલતની અંદરથી પણ બીજા અમલદારો દોડે આવ્યા. પબ્લિક પ્રોસિક્યુટર એક મુસ્લિમ હતા. એ તો હજુ બીજા પોલીસ અમલદારો જોડે ચર્ચા જ કરી રહ્યા હતા કે આ ઔરતને જો ફાંસીની ટીપ જડે તો પછી એને બટલેલી મુસલમાન તરીકે દફનાવવાની કે હિન્દુ વાણિયાની રાંડ તરીકે દેન પાડવાની. ત્યાં તો એમણે પરસાલમાં ઉત્પાત સાંભળ્યો. ત્યાં જે દૂરથી નાયક પ્રત્યે હાકલ મારી, ઓ બેવકૂફ, ક્યા કર રહે હો તુમ? એમાં તપે જેવા જેવું શું છે મારા વીરા? બાર વટિયાણીએ પ્રોસિક્યુટરને કહ્યું. નાયક, મુસલમાન પ્રોસિક્યુટરે બાઈને આપવાનો જવાબ નાયક મારફત આપ્યો, તહમત દારણને આરોપીના પાંજરામાં ખડી કરો. વીરા, વીરા કોને કહે છે? ત્યારે બાર વટિયાણી પાછી ફરી, એનો દીદાર બદલી ગયો. ઉચ્ચારમાંથી આ ગુઠી, અરે શું તને મારો ધણી કહીને બોલાવું હે મિયા? આમ તો જો મારી સામે એક મીટ તો માંડ, બોલતો ખરો, ક્યું હક પણ ગમે છે તને હે સગી બેનને પરણાવવા વાળા? ઔરતોનો અવાજ સરખી હું કે ફૂંકાતા દેવતાની જેમ ઊંચો થયો. એને આગળ ડગલા માંડ્યા. પ્રોસિક્યુટર જાણે કોઈ સાંકડી ગલીમાં સપડાઈ ગયા. એને ચોગમ નજર કરી, એ નજરમાં મદદની યાચના હતી. આખલા જેવા સાહેબ લોકોના બુલડોગ જેવા ને વૈતરા ખેંચનાર ધાણીના બેલ જેવા ફોજદારો દૂર ઉભા હતા. એ ડગલો ભરી ના શક્યા. ગામડે ગામડે તે પુરાવા માટે એકઠી કરેલી ડોસીઓ અને દીકરીઓ બસી બધી ધસી આવી વચ્ચોવચ ઉભી રહી. પોતાના ફાટેલા ઓઢણાના ખોળા પાથરતી એ બાર વટિયાણીને મીનવી રહી, આય માડી આ રૂપ સમાવો. અબુધોના બોલ્યાના ઓરતા શાહ, તમે તો સમર્થ છો માતાજી. બાર વટિયાણીનો ક્રોધ ઉતર્યો ને હાંસી ચડી. આ ગામડિયાણીઓ શું કલ્પે છે? મને કોઈ સતી કે કોઈ દેવી સમજે છે? મને 30 વર્ષની જુવાનને એ બુઢીઓ ખોળા પાથરી આઈ આઈ કરે છે? શું સાથે સાથે હું પૂજવા જેવી છું? આ વિમાસણે એના મોં પર ગંભીરતાની લાગણી ઢોળી. એના મનમાં કોઈ ન સમજાય એવી જવાબદારીનો ભાર ભરાયો. પોલીસનો નાયક આવી પગે લાગ્યો. ઔરત પાળેલા સાવજની પેઠે આરોપીને પાંજરે પ્રવેશી. આધેડ ઉંમરના પોલીસ પ્રોસિક્યુટર તો આ દરમિયાન ક્યારના પોતાની બેઠક સુધી પહોંચી ગયા હતા. કોઈ કે ધકેલી લઈ ગયું હતું. મૂછોની અગ્રણીઓને વળ ચડાવતા એને તીરછી નજરે આરોપીના પાંજરા તરફ નિરીક્ષા કરી. આંખો જોડે આંખો મેળવવાની એની મગદૂર નહોતી. તમે સમજ્યા ને ખાન સાહેબ? એક નાગર વકીલે એની પાસે આવીને હથેળીમાં તમાકુ સાથે ચૂનો ચોળતા પૂછ્યું, શું? પ્રોસિક્યુટર એ અણગમતા વાર્તાલાપમાં ઉતરવા નારાજ હતા. બોલ્યું, તો અમદ દારણે તમને કહ્યું કે સગી બેનને પરણવા વાળા? જવા દો ને યાર, બેવકૂફ વાગરણ જેવી છે તો એને કઈ ભાન ભાન છે? ટુ લેટ એ ડિસ્ક્રિપ્શન ખાન સાહેબ. એક બાજુએ બેઠેલા એક મુસ્લિમ વકીલ બોલ્યા વિના ના રહી શક્યા. ત્યાં તો પેલા નાગર વકીલે તમાકુ ઉપર તળોટા દેતે દેતે કહ્યું, એમ નહીં ખાન સાહેબ, એ ઔરતનું બોલવું સૂચક હતું. તમારા મુસલમાન ભાઈઓમાં તો પિતરાય ભાઈ બહેનની વચ્ચે પણ શાદી થઈ શકે છે ને, એ રિવાજ પર તોહમત ધારણનો કટાક્ષ હતો. તમારી મદદની જરૂર નથી મને ખાન સાહેબ. પ્રોસિક્યુટરે પોતાની સમજ અને અક્કલ ઉપર એક મોટો અત્યાચાર માન્યો, ત્યારે તો આપ સમજી શકેલા એમ ને? પેલા વકીલે હજુ આ ભાઈનો પીછો ન છોડ્યો. ચમાકોની ચપટી એના મોંમાં ચંપાઈ ગઈ હતી. હસો ને યાર, પબ્લિક પ્રોસિક્યુટરે છણકો કર્યો, તમારી તમાકુ અહીં આંખોમાં કામ ઉડાડો? ત્યાં તો જ્યુડિશિયલ ઓફિસરની અક્કડ ગૌરવમૂર્તિએ પ્રવેશ કર્યો. પાંજરામાં ઉભેલી કદાવર ઔરતે પોતાના માથા પરનો છેડો અડધા કપાળ જેટલો હેઠો ઉતાર્યો. એ અદબની ક્રિયા તરફ ન્યાયમૂર્તિની નજર ચોંટી રહી. સિરસ્તેદારને એને પૂછી જોયું. એને જાણ પડી કે બદમાશ ટોળીની જે આગેવાન ભાઈ તે જ આ ઔરત પોતે. આ ગોરા ન્યાયાધિકારીને હિન્દી સ્ત્રીઓ પર પુસ્તકો લખવા હતા. સૌરાષ્ટ્રની લડાઈ કોમો ભેંસો અને ઘોડીઓ પરનું લોક સાહિત્ય તારવી રહ્યો હતો. એ તારવણી અહીં જીવતી થઈ. લૂંટાળું ટોરીને આ સરદાર ઔરતમાં એણે અદબ દીઠી, એ અદબમાં ભયભીતતા નહોતી. નહોતો કર્યા કરેલા કામોનો કોઈ અનુતાપ, નહોતી કોઈ અણછાજા આચરણની શરમ, નહોતો આ અદાલતની સત્તાનો સ્વીકાર. અહીંયાના અંતરતમ જરણ તીરે નારીનો પ્રકૃતિ પંખી શરમની પાંખો હલાવતું ઊભો હોય છે, તે જ પાંખોનો આ સંચાર હતો. હું એને મારી એક વાર્તાની નાયિકા બનાવીશ. ન્યાયાધિકારીની આ ધૂને એને તોહમત ધારણ પ્રત્યે પહેલેથી જ કોમળ કરી મૂક્યો. ને હું એને મારી મરદાઈની એક હાજરા હાજર ભાવના બનાવીશ. એવા સ્વપ્ન સેવતો પિનાકી પાછલી બેઠકોમાં બેઠો હતો. નિશાળને ખાલી કરી છોકરાની ટોળી પછી ટોળી ત્યાં દાખલ થઈ ગઈ હતી. માસ્તરોના માંદલા ઇતિહાસ પાઠોને સાટે અહીં એ છોકરાઓ પોતાની જનેતા ધરતીના પોપડા નિરખતા હતા. થોડી વાર થઈ ત્યારે બે શિક્ષકો પણ ચૂપચાપ એ લોક ગીર્દીની અંદર બેસી જઈ કોઈ કળી ના જાય તેવી સિપતથી નીચા બેસી વળી ગયા. કામકાજ શરૂ થયું. પહેલી જુવાની અપા દાનસિંહ ફોજદાર વધિયા એના માથાના ખાખી ફટકાનું લાંબો છોગો અથમણા પવનની લેખીઓ જોડે કેદ કરી દીધું હતું. એની મૂછો અને રાણા પ્રતાપની મૂછો મળતી આવતી હતી. એ પોતાને સિસોદિયાના વંશજ કહાવતા હતા. એના અદાવતીયા રાજપૂતો નકામીમાં તો હાંકતા કે દાનસંગ તો એક ખવાસનો છોકરો છે. જુબાની લેતે લેતે પબ્લિક પ્રોસિક્યુટરે પોરો ખાધો એટલે આરોપી ઔરતનો સાદ સંભળાયો. દાનસંગ દરબાર ફોજદારની સાથે આખી મેદની આંખો એ ઔરત ઉપર મંડાય. મને ઓળખો છો કે દરબાર? ભાઈ મોમ મલકાવતી પૂછવા લાગી. ઓળખો છું, હું લૂંટનો માલ સંઘરતી ને? એ નહીં, બીજી એક ઓળખાણ છે આપણી, યાદ આવે છે? જીંથરકીના નેરામાં આપણે મળ્યા હતા, યાદ છે? દાનસિંગનો મોં રાતો પીળો થઈ ગયો. એણે ન્યાયમૂર્તિને અરજ કરી, નામદાર હું આપનું રક્ષણ માંગુ છું. પોલીસ પ્રોસિક્યુટરે વિનંતી કરી, આ ઔરતને બક બક કરતી રોકો નામદાર. હું બક બક નથી કરતી ન્યાયના હકીમ, હું આ દાનસંગજે બાદરને એમ પૂછવા માંગુ છું કે દોલોભા નામના કોઈ બારવટિયા જુવાનને એમને ભેટો થયેલો કે નહીં? દોલુભા? દાનસિંહજીએ પ્રત્યન પ્રયત્ન કરીને વાક્ય ગોઠવ્યું. દોલોભા નામનો શખ્સ આ ટોળીમાંથી ગુમ થયો છે નામદાર. એના બાવળ કરાંચી તરફના સાંભળ્યા છે. ભૂલી જાવ છો દાનસંગજી દરબાર, કરાચી તરફ તો જૂના કાળમાં કાદો વિકેરે મકરાણીઓ ભાગતા હતા, કેમ કે એ મકરાણીઓ હતા, એની ભૂમિકા અહીં નહોતી, એ હતા પરદેશીઓ, એને આ ભૂમિની માટી ભાવે નહીં, પણ અમે તો સોરઠમાં જન્મ્યા, સોરઠને ધાવીને મોટા થયા, સોરઠને ખોળે સુવાના, એટલે દાનસંગ બહાદર દોલુભા આ દેશના મશાન મેલીને પારકી ભૂમિમાં મરવા ન જાય, દોલુભા નથી ભાગી ગયો, જીથરકીને વાંકળે તમે એને મળ્યા, તમને સંધ્યા ટાણે તમને એને પરોણો મારી ઘોડીએથી પછાડ્યા હતા, તમારો તલવાર પટ્ટો ને બંદૂક ત્યાં વેરાઈ ગયા હતા, ને તમે બહુ રગડી ગયા કે દોલુભા મારા છોકરા રજળ છે, મને કોઈ ટોયોય નહીં રાખે, ત્યાર પછી દોલુભાઈએ તમારા હથિયાર પાછા દઈ તમને વિદાય દીધેલી, એ વાત તમારી કોઈ ડાયરીમાં તમે સરકારને જણાવી છે? દાનસંગજી બહાદર આ ઉભો એનો એ જ દોલુભા, એમ કહીને બારવટિયાણીએ પોતાની છાતી પર હાથ થાબડ્યો. બટ સર એમ બોલતા પબ્લિક પ્રોસિક્યુટર તહમત દારણની ધર ધર વહેતી વાગધારાને રૂંધવા ફોગટ મતાર્યા. ન્યાયમૂર્તિએ એના સામે મોં મલકાવી ઇશારતથી બેસી જવા કહ્યું. ઓરતના એક એક બોલને મોરલો દાણા ચણી લે તેવી મીઠાશથી ન્યાયાધિકારીએ છીલી લીધો, ને એ હસ્યા એટલે આખી મેદનીનો હાસ્ય કોઈ દડતા ઘોઘરાની પેઠે જણજણી ઉઠ્યું. બાઈના વચનોએ નવી અસર પાડી. એક પછી એક સાહેબ ઊભો થઈ ગઈ, બોલી ગયું કે દોલોભા નામના બારવટિયાએ તો દરેક ડાકાયટી વખતે ગામની સ્ત્રીઓની રક્ષા કરી છે, છોકરાને રોતા રાખ્યા છે, અને જે જે ડાકાયટીમાં દોલોભા સામેલ થયો હતો તે દરેક કિસ્સામાં લૂંટાયેલા ખોરડાની કોઈક ને કોઈક વિધવા પિતરાઈઓને હાથે અન્યાય પામતી હતી. દોલોભા બારવટીઓ નિરાધાર વિધવાનો ધર્મભાઈ બનીને ત્રાટકતો. સીતમગર સગાઓને લૂંટીને પાછો દોલોભા બારવટીઓ તો આવી ધર્મ બહેનોને આપતો. હાજર થયેલી તમામ ગ્રામ્ય સ્ત્રીઓમાંથી જેણે જેણે દોલોભાને દીઠો હતો તેણે એ ઝાંખા રાત્રિ તેજમાં દીઠેલી સુરત અરતના ચહેરામાં દેખી. આ પંડિત દોલોભા એવા ઉદ્ગારો કાઢતા બુઢી બાઈઓના ડાચા ફાટી રહ્યા. પુત્રવતીઓ હતી તેમાંથી કેટલીકે હેતની ઘેલછામાં ધાવણા છોકરાને કહ્યું, આ આપણા દોલોભા મામા. કોઈ કોઈએ દૂરથી બાઈના બારણા લીધા. મરદનો લિબાસ પણ સો ઓપતો હતો અને કેટલીક સ્ત્રીઓના પ્રાણ ભૂલી ઉઠ્યા. ન્યાયાધિકારી અંગ્રેજને એ 20મી સદીનો યુગ હોવા ન હોવા વિશે જ સંભ્રમ થયો. નવી સદીના જગમગતા પ્રભાતમાં સોરઠમાં આ ગેબી બનાવવાનું ધામ હતું એમ કોણ માનશે? એના અંતરમાં તો મધ્યયુગની એક રોમાંચક કથા ગૂંથાતી હતી. રોજ રોજ લોક ભીડ વધતી ચાલી. પબ્લિક પ્રોસિક્યુટરની તપાસ ઉલટ તપાસ ઊંધી જ ગમ પોતાનું જોર પૂરવા લાગી. ફોજદારો જે બાજી ગોઠવી આવ્યા હતા તે તો બગડી ગઈ. ત્રીજે કે ચોથે દિવસે અદાલતમાં ઠઠ જામી હતી. અહમદ દારણના પ્રત્યેક સવાલના સાક્ષીઓ થોથરાતા હતા. અમલદારોએ હર એક હંગામ વખતે ડાકાઈટી વાળા સામે જઈ ખુદ લૂંટનારા વર્ગને કેવા ખંખેર્યા હતા તે વાતો ફૂટવા લાગી. બાઈ પૂછતી, ત્રિભુવન ફોજદાર, તે તમે રોડકી કામ ભાંગ્યા પછી કેટલી વારે પહોંચ્યા? દૂધભાગ માટે દૂધ મંગાવ્યું હતું કે નહીં? અમરા ભરવાડ અને ટપોડી રબારણના ભર્યા બોગડ્યા ઉપાડ્યા હતા કે નહીં? દૂધપાક કરવા ગોમતે ગામના કંદોઈને તેડાવ્યો હતો કે નહીં? છેલ્લે મગનજી શેઠ પાસેથી દક્ષિણા કેટલી કોથળીની લીધી હતી? બારવટીએ સામેથી કેણ મોકલેલું કે સરોદળની કાંઈટીમાં તમે અમે તમારી વાટ જોઈએ છીએ, છતાં તમે નહોતા ચડ્યા એ ખરું કે નહીં? જવાબમાં ફોજદારો મૂંગા મરી રહ્યા. ઇનકાર કરવાથી ભવાડો વધવાની દહેશત હતી, કેમ કે એક બે વાર ન્યાયાધિકારીએ ઈચ્છા બતાવી હતી કે ડકાયટીઓના ફ્યુનરલ ફિશ એટલે કે કારજો વધુ સમજી લેવાની પોતાને પોતાના પુસ્તક લેખનમાં જરૂર છે, માટે બોલાવીએ તે શખ્સોને જેઓના આ ઓરત નામ આપે છે. તડાકા બંધ મુકદ્દમો ચાલે છે, તમદારણ આ ત્રાસ કથાઓના ઝડપી ચિત્રો દોરી રહી છે. ગોરા સાહેબના મોં પરથી મરક મરક કરતો મલકાટ ઉતરતો જ નથી. બાઈના વાણી વેગે બાઈને એટલી તો ઉત્તેજિત કરી મૂકી છે, માથા પરથી છેક ખભે ડળેલા ઓઢણાનું પણ એને ભાન નથી. તેવામાં ઓચિંતી એની નજર સામા ખૂણા ઉપર પડી. એને એક પુરુષને જોયો, ઓળખ્યો, એકાએક એ બોલતી અટકી ગઈ. એણે ઓઢણું સરખું ઓઢ્યું, એટલું જ નહીં પણ એક બાજુ લાંબો ઘૂમટો ખેંચી લીધો. એના બોલ પણ ધીમા અવાજની લાજ પાછળ ટંકાયા. એની આંખો ન્યાયાધિકારી તરફ હતી, આંખોના પોપચા નમ્યા હતા. કોઈ એવા માણસની ત્યાં હાજરી હતી જેણે નફ્ફટ બારવટિયાણીને નાની સરવાળ વિષાદભરી વહુ બનાવી દીધી. હેરત પામેલા અધિકારીએ બાઈની સામે ટગર ટગર તાક્યા કર્યું. બાઈને લાગ્યું કે સાહેબ જાણવા માંગે છે. સાહેબ, એણે કહ્યું, મારા ભાણાભાઈના દાદા ત્યાં બેઠેલ છે, એ અમારે પૂજવા ઠેકાણું છે. આમ કારણે તો એના બોલહાર બન્યા છે, મને બધી ખબર છે સાહેબ. એમ કહેતી એની કંઠવાણી જાણે કોઈ ભેજમાં ભીંજાઈ ગઈ. લોકોએ પહેલાં ખૂણામાં જોયું, બુઢ્ઢો માનવી બેઠો છે, એની આંખો ખીલના જોરે લાલાશ પકડી ગઈ છે. કપડાં એના સહેજ મેલા છે, ગાલ એના લબડેલા છે, દાઢીની હડપચી હેઠળ ચામડી ઝોલે છે, એની નજર ભોંય તરફ છે. ઘણાએ એને પીછાન્યા. રાવ સાહેબ મૈપતરામનો જાણે એ એક કરુણ અવશેષ હતો. એના રાઠોડી હાથની કેવળ આંગળીઓ જાણે હજુ બંદૂકના બેનામાં બેનપણા ભૂલી ના હોય તેવી જણાતી હતી. સિરસ્તેદારે સાહેબને ટૂંકમાં સમજાવ્યું કે એ આદમી કોણ છે, એની શી ગતિ થઈ છે. મૈપતરામે પાંચેક મિનિટ જવા દીધી. એને જોયું કે એની હાજરીએ વધુ પડતું ધ્યાન ખેંચ્યું છે. વધુમાં વધુ નાજુક અવસ્થા એણે બારવટિયાણીની દીઠી. એ ધીરે રહીને ઊભા થયા, ધીરા ડગલા દેતા બહાર નીકળી ગયા. અદાલતમાં ગણગણાટ ઉઠ્યો હતો, શબ્દો પકડાતા હતા. ઝેર, બારવટિયાને, બહાદુર, ન સહી શક્યો, ઘેરે બેઠો, ના મર્દ નથી, કાઠી દરબારને એકલો હાથ કડી પહેરાવીને લાવ્યો હતો, વિગેરે વિગેરે. આ હતી મિત્રો 35મા પ્રકરણની રૂપરેખા, પ્રેરણા.